સાંભળી છે, પણ દેહ થી ભિન્ન આત્માની વાત સાંભળી નથી તે કહેવા આવ્યો છું. કલાકોના કલાકો સુધી તેઓને આહારની ચિંતા હોય નહીં, વસ્ત્રોની ચિંતા નહીં, ઠંડી કે ગરમીની ચિંતા નહીં, પણ અંદરમાં ધારા વહી રહી છે તેમાં કલમ બોળીને 415 ગાથાઓ સમયસારની લખી છે. અમૃતચંદ્રાચાર્યજીએ તેના ઉપર ટીકા લખી છે અને કહ્યું છે કે અમે તમારા વૈભવની વાતો કરીએ છીએ, આવા છે શાસ્ત્રો. હરિભદ્ર સુરીજીએ 1444 ગ્રંથોની રચના કરી. બધા ગ્રંથો હાજર નથી, પણ જેટલા હાજર છે તેને આખી જિંદગી વાંચો તો પણ નહીં વંચાય.
એક દિવસ હરિભદ્ર સુરીજીના મો પર ગમગીની દેખાણી. સાધુના મો ઉપર ગમગીની ન હોય, બેચેની હતાશા કે નિરાશા ન હોય. હરિભદ્ર સુરીજી ગમગીન છે એટલે લલિંગ નામનો ભક્ત પૂછે છે કે ગુરુદેવ, આપ આજે કેમ ગમગીન જણાવ છો? મહારાજ કહે છે કે દિવસે આકાશમાં સૂર્ય હોય છે તેથી ગ્રંથ રચનાનું કામ દિવસભર ચાલે છે, રાત એમને એમ પસાર થાય છે, એના કારણે ગ્રંથ રચનાનું કામ થઈ શકતું નથી. તેણે હરિભદ્ર સુરેશજી માટે કિંમતી રત્નો ઉપાશ્રયની ભીત પર ચોંટાડ્યા તેથી સૂર્ય જેવો પ્રકાશ રાત્રે પણ મળે, દિવસે પણ શાસ્ત્ર રચના અને રાત્રે પણ શાસ્ત્ર રચના. આમ આખા જીવનભર તેમણે શાસ્ત્રોની રચના કરી. બોલો, તેઓએ આપણા ઉપર કેટલો મોટો ઉપકાર કર્યો છે. પરમ કૃપાળુ દેવ કહેતા હતા કે યોગની 8 દ્રષ્ટિનું વારંવાર વાંચન કરજો, સમયસાર આદિ ગ્રંથોનું વારંવાર વાંચન.
મહર્ષિ વ્યાસે 18 પુરાણ ગ્રંથો લખ્યા છે, લખતા જ રહ્યા. કથા એવી છે કે કોઈ સ્ટેનો મળે તો ઝડપથી લખાય અને કોઈ એવું લખનાર ન મળ્યું તો ગણપતિ સ્ટેનો બન્યા. મહર્ષિ વ્યાસે લખ્યું છે અને ગણપતિએ અવતરણ કર્યું. ઘણા શાસ્ત્રો આ ધરતી ઉપર લખાયા છે, તેમાં હેમચાર્યજીએ 3.5 કરોડ શ્લોક લખ્યા છે. એસોવીએજી મહારાજે 2.5 લાખ શ્લોકો લખ્યા છે. ભદ્રબાહુ સ્વામી, અમૃતચંદ્ર આચાર્ય, પૂજ્યપાદ સ્વામી, અલક મુનિ, વશિષ્ઠજી, શંકરાચાર્ય, વાલ્મીકી, બીજા સંતો, ગણધરો, જ્ઞાનીઓ, આ બધાએ આપણા ઉપર કૃપા કરી, આપણા ભલા માટે કેટલા શાસ્ત્રોની રચના કરી છે. હું શું કહી શકી રહ્યો છું તમને સમજાય છે? આ આપણો વારસો અને વૈભવ છે. તમે ડોક્યું કરો તો તમે ક્યાં ઊભા છો, હું ક્યાં ઊભો છું? શાસ્ત્ર એ તો દર્પણ છે, એ અરીસો છે. દર્પણ સામે ઊભા રહો એટલે વાળ બરાબર નથી, આ મોઢા પર લગાડ્યું છે તે બરાબર નથી તેમ ખબર પડે છે. તેવી રીતે શાસ્ત્રો તમને તુરત જ કહેશે કે તમે તમારી જાતને જ્ઞાની માનો છો, દેહાધ્યાસ દૂર થઈ ગયો, તમે પાર પામી ગયા તેમ માનો છો, પરંતુ દિલ્હી દૂર છે, જે તમારી ભૂમિકા નથી તે તમે મનાવશો ને અટકી જશો. લોકો તો સરળતાથી કહે છે કે મને બ્રહ્મ જ્ઞાન થઈ ગયું. જંગલમાં સાધુઓ મથે છે, તેમને ન થયું અને આને ઘરમાં બેસીને હિંચકા ખાતા ખાતા, વાડીલાનું આઈસ્ક્રીમ ખાતા ખાતા થઈ ગયું. શાસ્ત્રો ના પાડે છે, જ્ઞાન થયું છે તો ક્રોધ ગયો, ઇન્દ્રને જીતી અહંકાર ગયો, દયા આવી, ક્ષમા આવી, ઉદારતા આવી, મૃત્યુનો ભય ગયો. નથી ગયો ને તો કહેશો નહીં કે અમને બ્રહ્મ જ્ઞાન થયું.
અક્રોધ વૈરાગ્ય જીતેન્દ્રિયત્વમ ક્ષમા દયા સર્વજન પ્રિયત્વમ નિલોભ દાતા ભૈષો ખર્તા જ્ઞાનમ પ્રતિલાભ ચ 10 લક્ષણાની. જ્ઞાન પ્રાપ્ત થયું હોય તેનામાં ક્રોધ ન હોય, લોભ ન હોય, વૈરાગ્ય હોય, ક્ષમા અને કરુણા હોય, જીતેન્દ્રિયત્વ અને જનપ્રિયત્વ હોય, ભાષાનું માધુર્ય હોય, તૃષ્ણા ન હોય, ઉદાર હોય, દાતા હોય, એને મોતનો ભય ન હોય, ઉપરના શ્લોકમાં જણાવેલ 10 લક્ષણો જેનામાં હોય તેને કહેવાય છે જ્ઞાની. શાસ્ત્રો કહે છે કે આ લક્ષણો તારામાં ઘટે છે અને જો ન ઘટતા હોય તો મોહરું કાઢી નાખ અને સરળ થઈને કહી દે કે હું જ્ઞાની નથી, હું જ્ઞાની છું. એમ કહેવું સરળ છે, પરંતુ હું જ્ઞાની નથી તેમ કહેવું બહુ મુશ્કેલ છે. મહર્ષિ વ્યાસે કહ્યું કે શાસ્ત્રો દ્વારા જુઓ કે પોતાનું વર્તન અને આચરણ બરાબર છે.
શાસ્ત્રનો સદુપયોગ પણ થઈ શકે છે અને દુરુપયોગ પણ થઈ શકે છે. આત્માર્થી સત્શાસ્ત્રનો સદુપયોગ કરે છે અને મતાર્થી સત્શાસ્ત્રનો દુરુપયોગ કરે છે. આ તમામ સંપ્રદાયો, આ તમામ ગચ્છો, તમામ મતો, માન્યતાઓ, તમામ જુદા જુદા દર્શનો, વાદ વિવાદો, આ તમામ ઝઘડા તથા ચર્ચા જે કંઈ કરતો હોય તે મતાર્થી શાસ્ત્રને આધાર બનાવી કરે છે અને પછી કહે છે કે અમે જે કહીએ છીએ તે શાસ્ત્રને આધારે કહીએ છીએ. તેથી બહુ મોટી મુશ્કેલી ઊભી થાય છે. તે શાસ્ત્ર કોના હાથમાં છે તે મહત્વનું છે. જુઓ, આતંકવાદીના હાથમાં બંદૂક હોય તો શું પરિણામ આવે અને સારા પોલીસના હાથમાં આવે તો શું પરિણામ આવે એ વિચારી લેજો. બંદૂકનું કાર્ય તો એક જ, એક આતંકવાદીના હાથમાં છે અને એક DSP ના હાથમાં છે. તેનો ઉપયોગ બદલાઈ જશે. શાસ્ત્ર જો આત્માથી હાથમાં હશે તો સદુપયોગ કરશે અને મતાર્થી ના હાથમાં હશે તો દુરુપયોગ કરશે. મૂળ ગાથા ઉપર જઈએ.
બસ મૂળ ગાથાથી વાત કરી. દેવાદી ગતિ ભંગમાં જે સમજે સંતકના માને નિજ મત વેશનો આગ્રહ મુક્તિ નિદાન. અહીંયા કૃપાળુ દેવે 27મી ગાથા વાત છે, મતાર્થી ક્યાં ક્યાં ભૂલો કરે છે. તો એ પેલી ભૂલ દેવતત્વ ગુરુતત્વમાં કરે છે, બીજી ભૂલ દેવતત્વમાં કરે છે અને ત્રીજી ભૂલ શાસ્ત્રમાં. શાસ્ત્રની અંદર જે ભૂલ કરે છે એ ભૂલની બાબતમાં અહીંયા વિશેષ સમજાવ્યું છે કે શાસ્ત્રો તો 4 વિભાગમાં કીધા છે. કયા કયા? દ્રવ્યાનું યોગ, કર્ણાનું યોગ, ચરણ કર્ણાનું યોગ અને કથાનું યોગ. શાસ્ત્રો તો આવી રીતે જુદા જુદા ભેદ ભાંગા જુદા દ્રષ્ટિકોણથી કીધા છે. એમાં તો આખું લોકનું વર્ણન આવે, 14 રાજલોકનું વર્ણન આવે, ગતિઓનું વર્ણન આવે, યોનિઓનું વર્ણન આવે. પણ સાધકને તો એમાં શોધતા આવડવું જોઈએ. કારણ શું કે આ ભેદ ભાંગા છે. દ્રવ્યાનું યોગમાં તત્વની સૂક્ષ્મમાં સૂક્ષ્મ વાતો હોય, ચરણ કર્ણાનું યોગની અંદર જુદી જુદી ક્રિયાઓ સાધનાઓ અનુષ્ઠાનો એના ભેદ આપ્યા હોય, જુદા જુદા તપના પ્રકાર આપ્યા હોય. કર્ણાનું યોગની અંદર જુદા જુદા એની પ્રકૃતિ, એનાથી થતા બંધ અને બંધમાંથી થતા લાભ વગેરે અનેક પ્રકારની ઝીણવટ ભરેલી વાતો હોય. ધર્મકથાનો યોગની અંદર જુદા જુદા કથા ચરિત્રો દ્વારા કયા જીવને કઈ ભૂલ થવાથી કેવી કેવી પ્રકારનો પરિતાપ સહન કરવો પડ્યો વગેરે બધું આપ્યું હોય. મતારથી આ શાસ્ત્રમાં આ વાંચીને રોકાઈ જાય. એ જે વર્ણન આપ્યું છે એ વર્ણનમાં રોકાઈ જાય કે સાહેબ આ શું છે, આ લવણ સમુદ્ર કેવડો ને આ ભૂમધ્ય સમુદ્ર કેવડો ને આ પહાડો કેવડા વચમાં, આ વિદેહની ત્રિજ્યાઓ કેટલી ને આ પાંડુકવન ક્યાં આવ્યું ને મેરુ પર્વતની ઊંચાઈ કેટલી ને સેનામાં રોકાઈ ગયો. બધા વર્ણનની અંદર રોકાઈ ગયો, બધી વિગતોમાં રોકાઈ ગયો. પણ આ બધું જ જે કહ્યું છે મૂળ વસ્તુ શું છે? શાસ્ત્રો આ બધા જે ગ્રથિત થયા છે એ કયા તત્વને કેન્દ્રમાં રાખીને થયા છે? આત્માને. આ બધી ગતિઓ આપી છે કે આત્માનું આ બધું પરિભ્રમણ છે, આત્માને ભ્રમણ કરવાની ગતિઓ છે. યોનિઓ છે એ આત્માને દેહ ધારણ કરવાના પ્રકારો છે. 14 રાજલોક છે, આત્માના પરિભ્રમણનો વિસ્તાર છે. જુદા જુદા પ્રકારની આ બધી આપી છે, પણ મૂળ માલ શું છે? આત્મા છે. મહિમા કોનો છે? મહિમા આત્માનો છે. એટલે અહીંયા બહુ સરસ વાત કરી કે મહિમા આત્માનો છે. તો ખરેખર અહીંયા એક ઉદાહરણ આપ્યું જ્ઞાન. આનંદગંજીએ ગાથા એક લખી, એ ગાથા એટલી બધી પારમાર્થિક અર્થમાં લખી કે ગગન મંડળ મેં અને ધરતી દૂધ જમાયા, માખણ થાસો વિરલા પાયા, છાસ જગત ભરમાયા. હવે આ વાત તો આપણે સામાન્ય રીતે શું સમજમાં આવે? તો એટલી સરસ રૂપકના આ ભેદ છે અજ્ઞાનીઓની. પદની વાણી ઘણી વાર આવી બધી ગૂઢ ભાષામાં, પરમાર્થના ગૂઢ અંદર અર્થો સમાયેલા હોય એવું છે. તો એની અંદર કહ્યું કે ભાઈ અહીંયા તો વાત એ કરે છે કે તીર્થંકરની વાણીનો બોધ થયો, તીર્થંકરની વાણીનો બોધ થયો. અને બોધ કોણે પકડો? સંતોએ પકડો. એ બોધ અનેક રીતે થયો. ભગવાનની વાણીના બોધમાં વિવિધ પ્રકારની વસ્તુઓ આવે, પણ સંતોએ એ વસ્તુમાંથી જમાવીને માખણ કાઢ્યું. વાણી દૂધરૂપ છે, તો દૂધમાંથી શું કરવાનું છે? દહીં જમાવીને મનન ચિંતન કરવું, એ મેળવણ નાખીને જમાવો અને પછી મંથન કરો, ભોલોવીને માખણ કાઢો. તો માખણ આવ્યું તો સંતો માખણ લઈ ગયા અને જગત આ છાસની અંદર હજી ભરમાઈ ગયું છે, અટવાઈ ગયું છે. મતારથી અટવાય છે શાસ્ત્રમાં. એના હાથમાં શાસ્ત્ર આવે છે, એ શાસ્ત્ર વાંચે છે, એ શાસ્ત્રનો અભ્યાસ પણ કરે છે અને શાસ્ત્રની ચર્ચા પણ કરે છે, પણ એ અટવાયેલો છે. કેમ કે શાસ્ત્રમાં ક્યારેક ભૌગોલિક વર્ણન આવે છે, પહાડોનું આવે, નદીઓનું આવે, સમુદ્રનું આવે, આ બધા વર્ણનો આવે, એના માપ સાઈઝ આવે. ક્યારેક શાસ્ત્રોની અંદર તત્વજ્ઞાનનું વર્ણન આવે, કર્મ એનો બંધનો પ્રકાર, નિર્જરા, પુણ્યપાપ, મોક્ષ, ધર્મ, પાંચ તત્વો, ધર્માસ્તે કાય, અધર્માસ્તે કાય, આકાશ કાળ દ્રવ્ય, જુદા જુદા ભેદભાંગા, નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, પર્યાયાર્થિક નહીં, આત્માર્થિક નહીં, સામાન્ય ગુણો, વિશેષ ગુણો, આ બધું શાસ્ત્રમાં આવે. અને આ બધું આવી જાણીને, વર્ણન જાણી જાણીને કરવાનું શું છે? આત્મા પ્રાપ્ત કરવાનું છે. આ બધા વર્ણનમાંથી આત્માનો મહિમા ગાયો છે સંતોએ, એ આત્મા પ્રાપ્ત કરવાનો છે. જ્ઞાનીઓએ જે આ શાસ્ત્રમાં વાત લખી છે એ વાત આત્માને માટે છે. પણ સંતોનું જે દ્રષ્ટિ હતી કે એણે એમાંથી અનુસંધાન શેનું લીધું? આત્માનું, સ્વરૂપનું, ચૈતન્યનું. એને બાકીની વિગતને બધી ગૌણ કરી કે ભાઈ ચાર ગતિ જાણીને કામ શું છે? કે એમાંથી આત્માને મુક્ત કરવો છે. કર્મની 158 પ્રકૃતિ જાણીને કરવું છે શું? તો કે કર્મની પ્રકૃતિથી આત્માને છોડાવવો છે. આ બધા નહીંથી વાત જાણીને કરવી છે શું? તો એક આત્માને ઓળખવો છે, એના માટે નહીં છે. આત્માને ઓળખાય નહીં ઉભો રહીએ તો છાસમાં અટવાયા છે. તો જુદી જુદી ક્રિયાઓ કરવાની છે. ભાઈ શેના કરવાની છે? કે જેનાથી આ આત્મા મુક્ત થાય. તો એટલા માટે કહ્યું કે જ્યારે શાસ્ત્રો એ તો પૂછે છે કે તમને સ્વરૂપનું અનુસંધાન થયું? આ મૂળ પ્રશ્ન. આ જ્ઞાનીઓની દ્રષ્ટિ, આ આત્માર્થીની દ્રષ્ટિ, મતાર્થીની આ સ્વરૂપના અનુસંધાન સિવાયની દ્રષ્ટિ. કેટલા શાસ્ત્રો લખાયા, તો પેલી વાત મૂકી કુંદકુંદાચાર્યજીને મૂકી, હરિભદ્ર સુરેશજીને મૂકી, યશો વિજયજીને મૂકી. આ બધા લોકોએ કેટલા શાસ્ત્રો રચ્યા? 3.5 કરોડ શ્લોક પ્રમાણ કે હેમચંદ્રાચાર્યજીની રચનાઓ 2.5 કરોડ શ્લોક પ્રમાણ એ યશોવીજીની રચનાઓ, બાકી બધા પૂજ્યપાદ સ્વામી, ભદ્રબાહુ સ્વામી, અકલંક મુનિ, વશિષ્ઠજી, શંકરાચાર્યજી, કુંદકુંદાચાર્યજી, આ બધા સંતોએ કેટલા શ્લોક પ્રમાણ શાસ્ત્રો લખ્યા. પણ શાસ્ત્ર એ તો દર્પણ છે, શાસ્ત્ર એ તો જીવના પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ અને પરિભ્રમણના કારણોનો ચાર્ટ છે, મેપ છે, ત્યાં પરિભ્રમણનો ચાર્ટ છે. આમાંથી સ્વરૂપનું અનુસંધાન કરીને આમાંથી તું નીકળી જજે, કેમ કે જીવ ક્યાં ભટકે છે એ જીવને ખ્યાલ નથી. મેં કહ્યું ને ગઈકાલે કે ઘણીવાર જીવનો વિચાર એટલો ટૂંકો હોય એને એમ થશે કે મરી જશો એટલે જન્મમાં નથી, ક્યાં તો કે જાણે અહીંયા જ આટલામાં પાડોશમાં, એને જરાય ખ્યાલ નથી કે 14 રાજલોકમાં તું ક્યાં ચાલ્યો જઈશ. કેટલું વિસ્તીર્ણ તંત્ર છે. ક્યારેક શાંતિથી વિચારો કે આપણા પ્રિયજનનો વિયોગ થયો છે એ અત્યારે ક્યાં હશે, અત્યંત પ્રિયજનનો વિયોગ થયો છે જેના ઉપર આપણને બહુ મોહ હતો, ઘણી આસક્તિ હતી, મમત્વ હતું, એને કારણે આપણે આર્ત ધ્યાન પણ ખૂબ કર્યું ને હજી કરતા હશું કદાચ, એ ક્યાં હશે? તો 14 રાજલોકનો વિચાર કરો ત્યારે એમ થાય કે આમાં આ જીવ હવે અહીંથી છૂટ્યો, મનુષ્ય ગતિમાંથી છૂટ્યો, આ ક્યાં હશે, કઈ ગતિમાં હશે, પેલા વહેલા તો કયા ક્ષેત્રમાં હશે, 14 રાજલોકના કઈ યોનિમાં હશે, કઈ કાયામાં હશે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીની કાયા છે, આ ક્યાં હશે, કોઈ વિચાર આવી શકે ખરો? એમ પોતે પોતાની રીતે વિચાર કરવાનો છે કે આ મનુષ્ય જન્મ પામીને આ જો કદાચ છૂટી ગયો, દેહ છૂટી ગયો, આ સમાપ્ત થઈ ગયું કદાચ જીવન, તો આ જીવ પાછો ક્યાં જશે? આ પરિભ્રમણનું ક્ષેત્ર કેટલું વિશાળ છે, પરિભ્રમણનું આકાશ કેટલું વિશાળ છે, પરિભ્રમણની ગતિઓ કેટલી છે, પરિભ્રમણની યોનિઓ કેટલી છે, પરિભ્રમણની કાયા કેટલી છે. અરે એકેન્દ્રિયમાં ગયો તો યુગો સુધી એ જીવ ફરી પાછો ત્રસપણાને પામશે નહીં, સ્થાવરમાં ગયો એટલે અનંત કાળ સુધી સ્થાવરમાં રહી જશે. આ શાસ્ત્રોએ બતાવવા માટે છે. જે ભંગ જ્ઞાન છે દેવાદી ગતિનું, પણ એમાંથી અનુસંધાન કરવાનું છે જીવને, એ સ્વરૂપનું અનુસંધાન કરવાનું છે કે ઓહો, જીવને પરિભ્રમણનું અજ્ઞાનનું આ પરિણામ છે. સંકિત ન થાય અને આંખ મીચાઈ જાય, કરોડો રૂપિયા કમાણો, ધન સંપત્તિ, વૈભવ, પુત્ર, પરિવાર, પદ, પ્રતિષ્ઠા બધું પ્રાપ્ત કર્યું. કૃપાળુ દેવે પ્રશ્ન કર્યો, લક્ષ્મી અને અધિકાર વધતા શું વધ્યું તે તો કહો, શું કુટુંબ કે પરિવારથી વધવાપણું એ નહીં, વધવાપણું સંસાર. તારો સંસાર પરિમિત થતો નથી, અલ્પ થતો નથી, વધવાપણું છે. તો આ શાસ્ત્રો બધા એ બતાવે છે અમાપ જીવના પરિભ્રમણનો વિસ્તાર, પરિભ્રમણની ગતિ, પરિભ્રમણના સ્થાન, કે આ પાપ ભોગવવાના સ્થાનકો કેટલા છે, તું ક્યાંયથી છટકીને જઈ શકે એમ નથી. બધી જ વ્યવસ્થા શુભ અને અશુભ કર્મને ભોગવવા માટે થઈને આ કહ્યું છે. તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય આ કહી સંક્ષેપે સાવ. જે કંઈ જીવ શુભ કે અશુભ કરે છે એનાથી જે કર્મ બંધાય છે એનું ફળ અવશ્ય ભોગવવાનું છે, અને આને એટલી ટૂંકી બુદ્ધિનો છે કે ક્યાં ભોગવવાનું છે, આપણે તો અહીંયા જ જન્મવાનું છે ને, કાંઈ કોક એવો ડાયો મળી જાય કે અહીંના અહીંયા જ ભોગવવાના છે, વાત પૂરી કરી, અહીંયા જ બધા ભોગવાઈ ગયા, પછી તું મરી ગયો પછી પાછો અહીંયા જ આવીશ, ક્યાં જઈશ, શું કરીશ? અને અત્યારે આ જન્મમાં કશું જ નહોતું કર્યું એના ફળ ભોગવશ એ કયા ભવના ભોગવશ? તો ત્યાં ન ભોગવી લીધા, શું કામ ભેગું લઈને આવ્યો? વાતો બધી ગમે તે પ્રકારની કરવાની, અર્થ વિનાની વાતો, માત્ર બુદ્ધિવાદ, એ બધું અહીંયા ને અહીંયા છે. અરે ભાઈ, એના બંધની વ્યવસ્થા જાણો, એના રસની વ્યવસ્થા જાણો, એની સ્થિતિની વ્યવસ્થા જાણો. આ બધા માટે શાસ્ત્ર છે. અને જ્ઞાની પુરુષોએ આ શાસ્ત્રો આ બધા શેના માટે કીધા છે? આત્મકલ્યાણ માટે. એને આ બધું બતાવીને શું ભૂગોળની રચના કરી? આ પાઠ્યપુસ્તક તરીકે એને એમ કે ચાલો હું ભૂગોળનું એક પ્રકરણ હું લખું, જેમ ભૂગોળના આપણે પાઠ્યપુસ્તકો હોય છે એમાં જ્ઞાનીઓએ ભૂગોળ લખી છે કે સરોવર ક્યાં છે, સમુદ્ર ક્યાં છે, કઈ નથી લખ્યું. એને એ હેતુથી લખ્યા જ નથી. શાસ્ત્રનો હેતુ નથી પકડાતો. શાસ્ત્રનો હેતુ દર્પણ છે કે જીવમાં જે મલિનતા છે એ મલિનતાનો વિપાક થશે, કર્મબંધનો વિપાક થશે, તો એને એ પરિભ્રમણના આવા આવા સ્થાનકો છે, જે સ્થાનકો જોઈને એમ થશે કે આ મનુષ્ય જન્મની અંદર આત્મકલ્યાણની જે સંભાવના છે એ સંભાવના અન્યત્ર ક્યાંય. આ સમજવા માટે સ્વરૂપનું અનુસંધાન થાય અને નિજ પદની પ્રાપ્તિ આ પર્યાય સિવાય ક્યાંય થશે નહીં. જો આ અનંત સંસારમાંથી છૂટવું હશે તો છૂટવા માટેનું એક જ ક્ષેત્ર, એક જ કાળ અને એક જ પોતાનો ભાવ, એ આ છે. ક્ષેત્ર આ છે, યોનિ આ છે, ગતિ આ છે. જો આમાં તને સ્વરૂપનું અનુસંધાન ન થયું તો આ બધા અમે બતાવ્યા છે એ છે કે આમાં ક્યાંય સ્વરૂપનું અનુસંધાન થવાની શક્યતા. આ બધો છાશનો વિસ્તાર બતાવ્યો. માખણ તો તને દેખાયું નહીં, મતારથીને છાશ જ પકડાઈ ગઈ, અટવાઈ ગયો એટલે એને કહ્યું અને ભ્રમ થઈ ગયો. આટલું બધું વાંચ્યું, આટલા બધા શાસ્ત્રોનો પાઠ કર્યો તો એક મોટામાં મોટી ભ્રમણા આવી જાય જીવમાં. શું થાય? મને બધું આવડે છે, હું બધું. વિસ્તાર છાશનો છે, માખણ કાઢતા આવડતું નથી. માખણ કાઢવા માટે થઈને જે ચિંતન જોઈએ, અનુપ્રેક્ષા જોઈએ, એ કરી શક્યો નથી. અને એટલો બધો બોજો આવી જાય કે હું ઘણું ભણ્યો છું. જેમ વ્યવહારિક જગતમાં ચાર ચોપડી ભણ્યો હોય તો એનું માન ઉતરે નહીં, જિંદગીભર સુધી ન ઉતરે. એ જ્યાં જ્યાં અહીંયા આગળ બેસવાની કોશિશ કરે, કારણ અમે ભણેલા છીએ, અમે બધું જાણીએ છીએ, વી આર વેલ એજ્યુકેટેડ. પણ તારા એજ્યુકેશનની અંદર કોઈ ચીજ તને હજુ ખ્યાલ નથી. શાસ્ત્રો ના પાડે છે કે તને જ્ઞાન થયું છે એવા બ્રહ્મા રહીશમાં. શાસ્ત્રો વાંચ્યા છે એ વાત સાચી. પૂછો લાઇબ્રેરી વાળાને કે એ કઈ પુસ્તક મેં છોડ્યું છે, બધા લઈ ગયો છું અને બધા લઈને વાંચીને પાછા આવ્યા છે. શાસ્ત્રો કહે છે ભલે આવ્યા, પણ જ્ઞાન થયું છે એ બ્રહ્મા રહેવા જેવું નથી. 10 પ્રશ્ન પૂછ્યા, શાસ્ત્રનો લાભ શું? જ્ઞાનમ પ્રતિલાભ ચ 10 લક્ષણાની. જ્ઞાન પ્રાપ્ત થયું છે એના 10 લક્ષણો છે, એમાંનું એકય લક્ષણ આવ્યું છે તો કે જ્ઞાન પ્રાપ્ત થયું એનામાં ક્રોધનો પહેલું લક્ષણ. બોલો, પહેલું લક્ષણ જ્ઞાનથી સમતા આવે, સ્વાધ્યાયથી સમતા આવે, સમત્વ આવે, શમ આવે, તો પેલું લક્ષણ જ્ઞાન પ્રાપ્તિનું ક્રોધ ન હોય. બીજું લોભ. મેળવવા જેવું જગતમાં જ્ઞાન છે, જગતના પદાર્થો નથી. પદાર્થો એ મારો વૈભવ નથી, એ તો પરિગ્રહ છે, પરિગ્રહ છે એ તો બોજો છે. તો બીજું લક્ષણ કીધું લોભ ન હોય. ત્રીજું લોભ નો હોય, જે છે એના ઉપર પણ વૈરાગ હોય. નથી એ તો લેવાની વાત જ ન હોય, લોભ નથી, પણ જે છે એના ઉપર પણ વૈરાગ્ય, એમાં અભિમાન ન હોય કે મારી પાસે આ છે, એનું મમત્વ ન હોય, એની આસક્તિ ન હોય, એનું વૈરાગ્ય હોય. પછી ક્ષમા અને કરુણા હોય. બંને જગતના જીવો સાથેનો વ્યવહાર છે, સંસારમાં સમાજમાં. તો વ્યવહારની અંદર કોઈ કાંઈ કહે કોઈ કાંઈ કહે, સૌ પોતપોતાના મતિ અનુસાર, જ્ઞાન અનુસાર, સંસ્કાર અનુસાર કીધા કરે. પણ આનામાં જ્ઞાન થયું છે તો એનામાં શું હોય? પેલા એ નિંદા કરી, પેલા એ અવમાન કર્યું, તો આ જ્ઞાન થયું છે એનામાં પ્રતિકાર શું હોય? તો કે ક્ષમા હોય અને કરુણા હોય. એ ક્ષમા એટલા માટે કે એના કોઈ દોષ તરફ એનું લક્ષ્ય જતું નથી, અને કરુણા એટલા માટે કે એના અજ્ઞાનને કરુણા હોય, કે આ જીવ કેટલો અજ્ઞાની છે, સમજતો નથી, અણસમજણ છે, આ જીવની દશા શું થશે, આનું કઈ ગતિ થશે, આ કરુણા હોય. તો ક્ષમા ને કરુણા સાથે હોય, પછી જીતેન્દ્રિયત્વ હોય, એને ઇન્દ્રિયોના વિષયો પ્રાપ્ત થયા છે, પાંચ ઇન્દ્રિયો પ્રાપ્ત થઈ છે, મનુષ્ય છે, પાંચ ઇન્દ્રિયો મળી છે, આવી તો પૂર્ણ પ્રાપ્તિ પર્યાપ્તિ એકેય યોનિમાં એકેય દેહમાં છે નહીં જેવી મનુષ્યમાં છે. ભોગ માટે ઉત્તમ જો કોઈ હોય તો આ મનુષ્યનું છે, પણ કે છે જીતેન્દ્રિય છે એ, કારણ કે એને જ્ઞાન થયું છે. જ્ઞાનનું પળ વિરતી હોય કે ભોગ હોય? વિરતી હોય, ભોગ ન હોય, એટલે ત્યાં એને જીતેન્દ્રિયત્વ હોય. જનપ્રિયત્વ હોય, જ્ઞાની એ બધાને, જ્ઞાની એ સૌનો પ્રિય હોય, બધા જ્ઞાનીને માને, જ્ઞાની પાસે જાય સમજણ મળે છે, ભાષાનું માધુર્ય હોય, તૃષ્ણા ન હોય, ઉદાર હોય, દાતા હોય અને મોતનો. જો આ શાસ્ત્રનું વાંચન છે, ઓલું શાસ્ત્રનું વાંચન છે, ઓલું શાસ્ત્રનું વાંચન કરીને એને પરિભ્રમણના હેતુઓ ઊભા કર્યા, અને આ શાસ્ત્રના વાંચનમાંથી એણે આત્માનું અનુસંધાન કરી અને એના જ્ઞાન ઉપરથી આ 10 ગુણોને પ્રાપ્ત કર્યા, આ માખણ પ્રાપ્ત કર્યું. શાસ્ત્ર વાંચનમાંથી માખણ પ્રાપ્ત કર્યું કે જીવનમાં આ દોષ ન હોય, જીવનમાં આ મલિનતા ન હોય, આ નક્કી કર્યું એને કે આ બધું જીવનની અંદર શોભે નહીં. એટલે કે છે આ લક્ષણો તારામાં ઘટે છે, અને ન ઘટતા હોય તો મોરું કાઢી નાખ. એટલે શાસ્ત્રનો સદુપયોગ પણ થઈ શકે છે અને શાસ્ત્રનો દુરુપયોગ પણ થઈ શકે છે. પછી વાત મૂકી છે કે શાસ્ત્ર એ શાસ્ત્ર પણ છે અને શસ્ત્ર પણ છે. કેના હાથમાં બંદૂક છે એનું ઉદાહરણ આપ્યું. આતંકવાદીના હાથમાં છે, લૂંટારોના હાથમાં છે, બારવટિયાના હાથમાં છે, કે સંરક્ષણ પોલીસના હાથમાં છે, પસાયતાના હાથમાં છે, ચોકીદારના હાથમાં છે, સાધન કોની પાસે છે? તો એ કહીને કહે છે કે એ જો વાત શાસ્ત્ર જો આત્માર્થીના હાથમાં હશે તો એ સ્વરૂપનું અનુસંધાન કરશે, એમાંથી માખણરૂપ જ્ઞાનની પ્રાપ્તિ કરશે, અને એ જ શાસ્ત્ર જો મતાર્થીના હાથમાં હશે તો શસ્ત્રરૂપ હશે, એ ઝેર ફેલાવશે. એને શું વેદાય છે? આ કાળમાં મોક્ષ નથી એવું વાક્ય વાંચ્યા પછી શું વેદાય છે? એને વેદન એમ થાય છે કે અહો હું ચૂકી ગયો એટલે મારો કાળ લંબાઈ ગયો. હકીકતમાં તો આ જે આરા હતા, ઉત્સર્પિણી કાળ કે અવસર્પિણી કાળ, એમાં 5 આરા સુધી મેં મારું કલ્યાણ કર્યું નહીં, અને 5મા સુધી પહોંચ્યો, 6ઠા સુધી પહોંચ્યો, એટલે આ કાળમાં મોક્ષ નથી, તો હું એ તકને ચૂકી ગયો. મોક્ષ તો હતો ને, મોક્ષ હતો પણ ક્યાં રહી ગયો? કાળ. શું કામ? કે કાળના અસરને નીચે હવે જ્ઞાનીઓના, તીર્થંકરોના, કેવડીઓના, સંકીતીઓના વિરહ પડવા માંડ્યા. પરમ કૃપાળુ દેવે કહ્યું કે મુનિઓ, કાળ એવો છે કે 500 ગાઉ સુધી વિહાર કરશો તો પણ સત્પુરુષના મળાપ નહીં થાય એવો કાળ છે. તો જીવને એ અફસોસ થાય કે શું કાળમાં હતો તો કલ્યાણ ન કરી શક્યું, અને આજે સમજણ આવી ત્યારે કાળ વિપરીત છે. ચાલો આ કાળમાં ન હોય પણ ભવિષ્યના નજીકના કાળમાં પણ મને મોક્ષ મળે એવું આ કાળમાં કઈ થઈ શકે? જુઓ, વિચારવાની બીજી પદ્ધતિ, આ કાળમાં મોક્ષ છે નહીં એમ માની લીધું, પછી વિચાર શું કરે? પેલો વિચાર એ કરે કે અરે રે, આપણે કાળની દ્રષ્ટિએ ચૂકી ગયા, તક ચૂકી ગયા, અવસર ચૂકી ગયા, અને આપણે જ્યાં મોક્ષની સુલભતા હતી એ અવસર એમને પસાર કરી દીધો અને ફરી અહીંયા આવીને પડ્યા. શું અર્થ? પણ ફરી બીજો શું વિચાર કરે? ચોક્કસ થાય એટલે પ્રશ્ન શું છે કે અત્યારે તો આપણે વિચાર કરીએ છીએ કે મતાર્થી શું વિચારે, આત્માર્થી શું વિચારે, કે એક શાસ્ત્રમાંથી એક વાક્ય એને વાંચ્યું, એ વાંચી એવું વાંચ્યું કે આ કાળમાં મોક્ષ નથી. હવે બંનેમાં અર્થ શું થાય? એકને એમ થાય કે મોક્ષ નથી તો પછી જિંદગી માણી જ લ્યો ને, હવે આમ તો મોક્ષ તો નથી જ, અને હાથમાં આ કાળમાં આપણને પૈસો મળ્યો, ધન મળ્યું, સંપત્તિ મળી, પરિવાર મળ્યો, ભોગના સાધનો મળ્યા, તો પછી હવે માથાકૂટ શું કરવી? જ્યાં જે કાળમાં મોક્ષ આવતો હશે તેથી બધું વૈરાગ્ય ને ત્યાગની વાતો વિચારીશું, અત્યારે શું માથાકૂટ છે? માટે ઈટ ડ્રિંક એન્ડ બી મેરી, કરો જલસો, ખાઈ પીને મજા કર. બીજો વિચાર આત્માર્થી ને એમ આવ્યો કે આ કાળમાં મોક્ષ નથી, સર્વકાળમાં મોક્ષ નથી તો કે એવું તો નથી, તો આ કાળમાં મોક્ષ નથી પણ જે કાળમાં મોક્ષ થાય એ મોક્ષ માટેની યોગ્યતા આ કાળમાં ખરી કે નહીં? જે હું ચૂકી ગયો એ ન ચૂકાય, જે હું ભૂલી ગયો એ ન ભૂલાય, એવી કોઈ અવસ્થા આ કાળમાં થાય? તો કૃપાળુદેવે કહ્યું કે આ કાળમાં જીવ એકાવતારી બની શકે છે. એકાવતારી એટલે માત્ર એક જ જન્મ લઈને એનો મોક્ષ અવશ્ય થાય જ. અરે, આ કાળની અંદર મોક્ષ નથી પણ એકાવતારી પણ છે. અનંત જન્મો લીધા તોય મોક્ષ ન થયો અને એમાંથી અહીં સુધી પહોંચ્યો છું, હવે નથી નથી કરીને ક્યાંક વયો જઈશ, એના કરતા આ કાળની અંદર એવું ધર્મ સાધન કરું કે એક જ ભલે દેહ લેવો પડે તો લઈશું, એક ભવ કરવો પડે તો કરીશું, પણ મોક્ષ મળશે. તો એકાવતારી પણ છે. આ કાળમાં ક્ષાયિક સંકિત છે. આ કાળમાં જીવોને ક્ષાયિક સંકિત થઈ શકે છે કે એમાં તે ભવે અથવા ત્રણ ભવમાં પણ એનો મોક્ષ થાય. આ કાળમાં સંકિત થઈ શકે છે, ક્ષાયિક નહીં તો સાધુ. સંકિત પ્રાપ્ત થયેલો જીવ, જ્ઞાની પુરુષ કહે છે કે સંકિતની ધારામાં ચાલે તો વધુમાં વધુ, એ તો વધુમાં વધુ કીધા, 4, 5, 6, 8 ગમે ત્યારે એનો ફેસલો. તો શાસ્ત્ર વાંચીને જીવ શું કરે? આત્માર્થીને હાથમાં આવ્યું એ વાંચન તો એ શું કરે? અનુસંધાન કરે, સ્વરૂપનું અનુસંધાન કરે, મુક્તિનું અનુસંધાન કરે. અને જે મતાર્થી હોય એ તરત શોર્ટકટ કરે કે મુકોલપ હવે કઈ છે નહીં, તો એ સરસ મજાનું અટકી ગયો છે. આ વિવિધતા છે એ બધું વર્ણન કર્યું છે આત્માનું, એ પરિભ્રમણનું વર્ણન છે. અને જીવને પરિભ્રમણમાં રસ છે કે મુક્તિમાં રસ છે? એ મોક્ષ સુખના અંશને અનુભવે છે. અંશને મોક્ષ સુખ કેવું છે તો કે નિરુપાધિક છે, એનો એક શબ્દ પ્રયોગ છે, નિરુપાધિક, ઉપાધિ વગરનું છે. તો જ્યારે પોતે સામાયિકમાં છે, સત્સંગમાં છે, સ્વાધ્યાયમાં છે, ત્યારે એની સ્થિતિ ઉપાધિક છે કે નિરુપાધિક છે? નિરુપાધિક છે. તો નિરુપાધિક સમયે એને આત્માના જે સુખનો અનુભવ થાય છે, સ્પર્શ થાય છે એ મોક્ષના સુખની વાનગી છે. આ કે જો આવું સુખ છે, આવું હંમેશા રહેતો, આવું કાયમ રહેતો, એ વાત કરી છે. શું કામ કે આટલા ભવની ચિંતા નથી કરતો, પણ મુક્તિ મળશે એનો સધ્યારો મળ્યો એને. અને ઓલો શું વિચાર કરે મતાર્થી હોય તો, કે આટલા આંબલીના ઝાડના પાંદડા જાય જેટલા ભવ કરું પછી મને મળશે, તો એના કરતા હવે મુકને લપ અનંતમાં ચાલ્યો જાય. એ ગણતરીમાં હતો. ઝાડના પાંદડા જેટલા ભવ કરવા પડશે એ સંખ્યાતમાં હતો. તમે વધારે કયો તો અસંખ્યાતમાં હતો, પણ અનંતમાં નહોતો ને. હવે એણે જો પુરુષાર્થ છોડી દીધો તો એ અનંતમાં આવી જાત. તો જીવને આ આત્મારથી જીવ છે એ અનંતમાંથી અસંખ્યાત, અસંખ્યાતમાંથી સંખ્યાત, અને સંખ્યાતમાંથી અલ્પ. છોડી મતદર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ, કયો માર્ગ આ સાધશે જન્મ તેહના અલ્પ. આ વાંચીને કેટલો આનંદ થાય. ઓલાને તો ઝાડના પાંદડા જેટલા ભવની વાત કરી હતી, અસંખ્યાતા. કૃપાળુ દેવે કહ્યું છે કે છોડી મત દર્શન તણો, આગ્રહ તેમ વિકલ્પ. જો તું છોડી દઈશ તો આ માર્ગ તને જન્મ કેટલા રહેશે બાકી, અલ્પ એટલે આંગળીના બેટે ગણાય. કેટલા થાય આંગળીના બેટા? 15, વધારે ને વધારે 5 આંગળીના 15. કેટલી બધી હૈયાધારણ આપી છે શાસ્ત્રની અંદર, દાખલા આવે ઝાડના ને પાનના. એમાં જો આપણને આનંદ થતો હોય તો આ કૃપાળુ દેવની આત્મસિદ્ધિની ગાથા યાદ ન આવે કે અહીંયા તો અલ્પની વાત કરી છે ભલામણા, તને ક્યાં કીધું છે એમ. 692માં કીધું કે જો આશ્રયપૂર્વક દેહ છૂટે તો તે જીવ તદ ભવે અથવા ભાવિ એવા થોડા કાળે થોડો સ્વસ્વરૂપને. આ વાક્યનું કઈ મહત્વ નહીં, આનું કઈ. અને બાકીના બધા ભાષણો ઠોકતા એને સાંભળવા જઈને 2 કલાક સુધી બેઠા છે. અરે આ એક વાત તમને પકડાતી નથી, એક વાક્ય કીધું છે સમજાતું નથી. જન્મ તેહના અલ્પ આત્મસિદ્ધિમાં કહે છે. અલ્પમાં એટલે તું આવી ગયો સીધો, 15ની અંદર આવી ગયો. એનો મતલબ કે તને સંકેત થયું. એનો મતલબ શું થયો? 15ની અંદર આવ્યો એટલે સંકેત થયું. કયાત સેનાથી થયું? કે મત દર્શનનો અગ્રણ વિકલ્પ છોડી દે, કયો માર્ગ આ સાધશે. આ અમે જે માર્ગ કયો એનો તો વિચાર કર, એટલે તારું જન્મ મરણનું પરિભ્રમણ અલ્પ થઈ ગયું. આ કાળમાં મોક્ષ હોય કે ન હોય એનું ક્યાં તું ચિંતા કરમાં આવે. આ કાળમાં જ મને મોક્ષ મળી ગયો, મને મોક્ષ આ કાળમાં જ મળી ગયો. આમ શાસ્ત્રની અંદર મતાર્થી અને આત્માર્થીની દ્રષ્ટિમાં આટલો બધો ફેર છે. શ્રુત અલ્પ હોય, છિન્ન વિચ્છિન્ન થયું હોય, લોપ થયો હોય, પણ એનું સૂત્ર જો મળે તો આત્માર્થી એનું અનુસંધાન આત્મા સાથે કરી લે. અને પેલો વિચાર કરે કે આનો લોપ થઈ ગયો, આ શાસ્ત્ર હવે નથી, ઓલા પાઠો નથી, તારે એ બધા પાઠોને કરવા છે શું? બસ એની જ ચિંતા કર્યા કરે જયારે મળે ત્યારે. કેટલું જ્ઞાન વહ્યું ગયો, કેટલું વહ્યું ગયું, ભલે ને વહ્યું ગયું, તું શું રોવા બેઠો છે? એને ત્યાં તારે ક્યાં વાંચવું છે? વાંચવું છે એટલે અનુસંધાન સ્વરૂપનું ક્યાં કરવું છે? તો સ્વરૂપનું અનુસંધાન કરવા માટે એક નવકાર મંત્ર બસ છે. જો સ્વરૂપનું અનુસંધાન કરવું હોય તો તમામ જ્ઞાન, પૂર્વનું જ્ઞાન બધું ચાલ્યું જાય. જેમ મહારાજ સાહેબે શરૂઆતની અંદર કહ્યું કે શ્રીમદજીની લખેલી બધી રચનાઓ અને તમામ 1000 પત્રો એ બધાય ગુમાઈ જાય અથવા સાગરની અંદર ડૂબી જાય, એક આત્મસિદ્ધિ હોય તો બસ છે. જીવના કલ્યાણ માટે બસ છે. એમ જે જીવ આત્માર્થી છે એનું લક્ષ્ય એના ઉપર છે કે તારક તત્વ છે કે નહીં. અને જે મતાર્થી છે એ શાસ્ત્રોની અંદર આવી ગેરસમજ કેરા કરે છે. એ ગેરસમજ એવી કરે છે કે ઓહો આટલું છે ને આટલું નથી, આટલું નથી, આ ગયું ગયું, આ વયું ગયું, અહીંયા વાંચ્યું એટલે એને એમ કીધું કે આનું કાંઈ ખબર નથી પડતી, અને કાંઈ એના મહિમામાંથી વિચાર કરે કે સ્વયંભૂ રમણ મણ સમુદ્રનું તો વર્ણન એવું કર્યું છે, આ કેદી પાર પડી, હા આ કઈ હોડી લેવી, કયું જહાજ લેવું, આ કેવી રીતે પાર કરવું, એમાં જ રોકાય છે, અટવાય છે. આગળ
માને એની જ વેશનો આગ્રહ મુક્તિ ઝીણામાં ઝીણી વાતની કૃપા પરમ કૃપાળ તેને નોંધ લઈ ઉલ્લેખ કર્યો છે. ક્યાં ક્યાં અટકાયત થાય છે અને કોણ કોણ આપણને રોકના છે, કેટલી નાની નાની વાતમાં આ જીવ અટવાઈ જાય છે તેનો ખ્યાલ આપે છે. દાખલા તરીકે કોઈ કહે છે કે વસ્ત્રો હશે તો મોક્ષ નહીં મળે, કોઈ કહે છે કે ધોળા પહેરશો તો જ મોક્ષ મળશે, પીળા પહેરશો તો નહીં મળે, કોઈ કહે છે કે આટલા નીચા વસ્ત્ર પહેરશો તો મોક્ષ મળશે, કોઈ કહે છે કે ચાર આંગળી મોમબત્તી હશે તો મોક્ષ મળશે, અને કોઈ કહે છે કે ત્રણ આંગળી હશે તો મોક્ષ મળશે. આ ત્રણ આંગળ અને ચાર આંગળ, કાળું પીળું અને ધોળું, એમાં અટવાઈ જવાનું થાય છે. આ કામ મતાર્થનું છે. દેવ નરક આદિ જતિના ભાંગા તે બધા જુદા જુદા છે. વૈમાનિક દેવો, જ્યોતિષી દેવો, યંત્ર દેવો, અનુત્તર વિમાન, સર્વાત સિદ્ધના દેવો છે. સર્વાત સિદ્ધના દેવો સિદ્ધ શિલાથી બાર ગાઉ છેટા છે. દેવોના વિમાનો રત્નોથી ભરેલા છે. દેવો છે, દેવીઓ છે. સ્વર્ગમાં મોટા મોટા ઉદ્યાનો અને સ્વિમિંગ પૂલો છે. દેવ દેવીઓના શરીર આવા સુંદર છે. આ બધું વર્ણન શાસ્ત્રોમાં છે, તેમ નરક ગતિનું વર્ણન પણ શાસ્ત્રોમાં છે. પરંતુ આ વર્ણન તે જ શાસ્ત્રો છે તેમ માને છે, તે મતાર્થ છે. મૂળ મુદ્દો ભૂલાઈ ગયો. શાસ્ત્રો આત્મજ્ઞાન માટે છે તે ભૂલાઈ ગયું, અને આજુબાજુના વર્ણનને તેણે વધારે મહત્વ આપ્યું.
વિશેષ પરમાર્થ હેતુથી શાસ્ત્રમાં વર્ણન કર્યું છે કે દુષ્કર્મો કરશો, અત્યંત પાપો કરશો, તીવ્ર અશુભ કર્મો કરશો તો નરકા ગતિમાં જવું પડશે. પશુગતિ, તિર્યંચ ગતિ અને નરક ગતિ બંને દુર્ગતિ છે. જો નરકમાં જવું પડે તો ત્યાં ઘણી વેદનાઓ છે. નરકમાં આટલા બધા પરમાધામીઓ છે, આવું સ્થળ છે, તેના આટલા પ્રકારો છે, આ બધું વર્ણન શાસ્ત્રમાં છે. બહુ પુણ્ય જો ભેગું કરશો અથવા સત્કર્મો કે અશુભ કર્મો કરશો તો દેવલોકમાં જશો. દેવલોકમાં વિમાનો આવા હોય, આવું સુખ હોય, આવી આરામદાયક જિંદગી હોય, એનું વર્ણન પણ શાસ્ત્રોએ કર્યું છે. તિર્યંચ ગતિમાં એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય તિર્યંચ સુધીમાં જીવના અનેક પ્રકારો છે. પૃથ્વી, પાણી, વનસ્પતિ આદિ એકેન્દ્રિય, અળસિયા આદિ બે ઇન્દ્રિય, કીડી, માકડ વગેરે તે ઇન્દ્રિય, વીંછી, માખી આદિ ચૌર ઇન્દ્રિય, માછલા, ગાય, કબૂતર, સાપ, ગરોળી આદિ પંચેન્દ્રિય જીવોને તે ગતિમાં પાપનું ફળ આ રીતે ભોગવવું પડે છે, અને સદગતિઓમાં પુણ્યનું ફળ આ રીતે ભોગવાય છે. પરંતુ આ મૂળભૂત હેતુ ન કહેવાય. મૂળભૂત હેતુ તો એ છે કે આત્માનો કર્મમાંથી છુટકારો કેવી રીતે થાય, તે પરમાત્મા કઈ રીતે બને, તમારે કોની સાથે લેવા દેવા છે તે કહો. કબીરજીએ કહ્યું કે દુલ્હા દુલ્હન કી શાદી હો ગઈ ઓર ફિક્કી પડ ગઈ બરાત, વહુવર પરણી ગયા પછી જાનને કોણ જુએ છે, પછી કહે કે તમે પધારો, કામ પૂરું થઈ ગયું. જેને આત્મા અનુભવ્યો, આત્મજ્ઞાન થયું, આત્મબોધ થયો, રાગ દ્વેષથી મુક્ત થઈ ગયો, તેનું કામ થઈ ગયું.
દહીં માંથી વલોણું કરી માખણ કાઢ્યું તો માખણ એ દહીં નો સાર અને અતર એ ફૂલોનો સાર, તેમ આત્મા એ સર્વશાસ્ત્રોનો સાર છે. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યો. આચારંગ સૂત્રમાં કહ્યું છે, જો એકમ જાણે સો સર્વ જાણે, જે એકને જાણે તે સર્વને જાણે. જ્યાં લગી આત્મદ્રવ્યનું લક્ષણ નવી જાણ્યું, ત્યાં લગે ગુણ પાણું ભલું, કેમ આવે તાણી આત્મતત્વ વિચાર્યું. શાસ્ત્રો સેના માટે છે? શાસ્ત્રો લડવા માટે નથી, ચર્ચા માટે નથી, તર્ક માટે નથી, વાદ વિવાદ માટે નથી, પરમાર્થની ગવેષણા કરવા માટે શાસ્ત્રો છે. આત્માનું શોધન કરવા માટે શાસ્ત્રો છે. કેવી રીતે આત્મા બંધાય છે, શું ભૂલ થાય છે, ક્રાંતિ કેમ થાય છે, કેમ તડે, શું કરવું તે ટાળવા કોની પાસે જવું, કોના આશરે જવું, કર્મો કેમ તૂટે, બંધનો કેમ તૂટે, આત્મા શુદ્ધ કેવી રીતે થાય, વિભાવ ટાળી સ્વભાવમાં કેવી રીતે રહેવાય. સાહેબ, આ બધું જાણવા માટે શાસ્ત્રો છે. શાસ્ત્રોમાં આ વર્ણન છે. પરમ કૃપાળુ દેવની નાનકડી કડી વારંવાર યાદ કરીએ છીએ કે આ શાસ્ત્ર સર્વ કયા વિશે, જીવ કરવા નિર્મળ, આત્માને નિર્મળ કરવા માટે શાસ્ત્રો કયા છે, તો નિર્મળ કરવાની તે ચિંતા કરતો નથી, પણ દિગંબર સાચા કે શ્વેતાંબર સાચા તેની ચિંતા કરે છે. આ બધું તું છોડી દે ને ભાઈ, શા માટે નવું ટેન્શન ઉમેરે છે? કુંદ આચાર્ય સાચા કે હરિભદ્ર સુરી સાચા? તારી પાસે તોલ માપ કયું? આ શાસ્ત્રનો ઉપાય આત્મશુદ્ધિ માટે છે, માટે કર. રામકૃષ્ણ પરમહંસ કહેતા કે બે માણસો આંબાના ઝાડ નીચે ગયા, તેમાં એક ડાહ્યો માણસ હતો. તેણે નીચે પાકી કેરી પડી હતી, તે ખવાઈ તેટલી ખાઈ લીધી, કામ પૂરું થયું. પરંતુ બીજાએ તો માળીને બોલાવ્યો અને પૂછ્યું કે આનો બીજ ગોટલી ક્યાં લાવ્યા, કઈ રીતે વાવ્યો, શું ખાતર નાખ્યું, ક્યાંથી આ છે, કોણ ધ્યાન રાખે છે. ટાઈમ પૂરો થઈ ગયો. પહેલા એ કેરી ખાધી અને ચર્ચામાં રહ્યો. માખણ ખા સો બિરલા પાયા, છાસે જગ ભરમાયા. મોટા ભાગના લોકો ચર્ચામાં જ રહી ગયા છે, રહી જાય છે, અને માખણ કોઈ જ ખાઈ શકે છે.
ખજાનો હાથમાં આવી ગયો, હીરો મેળો પછી બોલવા જેવું છે શું? આપણને કઈ મળતું નથી અને ઘણું બોલીએ છીએ, હાથમાં કઈ છે જ નહીં અને વાત ઘણી કરીએ છીએ, આત્માને અનુભવ્યો નથી. અને આત્મા ઉપર બે કલાક લેક્ચર કરીએ છીએ, બે કલાક પછી પૂછો આત્મા કેવો છે, અનુભવ થયો છે, ખબર નથી. પાણીની વ્યાકરણના એક પ્રયોગની પંડિતો ચર્ચા કરતા હતા, આ પ્રયોગ બરાબર નથી, આ ઉચ્ચાર બરાબર નથી, વ્યાઘ્ર ઉચ્ચાર બરાબર છે. આ ચર્ચા ચાલતી હતી એટલામાં વાઘ આવ્યો અને વાઘે પોતાનું કામ કરી લીધું. ચર્ચા ચર્ચાના ઠેકાણે રહી. પંડિતો ચર્ચામાં રહી જાય છે, આપણી પણ હાલત આ જ છે. ચર્ચા કરીએ છીએ કે સમય સાર આમ કહે છે, પ્રવચન સાર આમ કહે છે, ફલાણા મહારાજ આમ કહે છે, તું શું કહે છે એ કહે ને, તને શું સમજાયું, એ શું સાર લીધો. શંકરાચાર્યજીના જીવનની એક મહત્વની ઘટના છે. મોટી ઉંમરે એક ભાઈ સન્યાસી થયો, પછી તેને થયું કે હું પણ વ્યાકરણ ન્યાય કાવ્ય ભણું. તેને વ્યાકરણથી શરૂઆત કરી. વ્યાકરણમાં એક સૂત્ર આવે છે, કરણે એ કંઠસ્થ કરતો હતો પણ કંઠસ્થ થાય નહીં અને યાદ ન રહે. શંકરાચાર્યજી ત્યાંથી નીકળ્યા અને તેમને કહ્યું, હે મુનિ, નહીં નહીં, તારે ડુડુ કુડુ કરણે ભજ ગોવિંદ, ભજ ગોવિંદ, ભજ ગોવિંદ મૂઢ મતે, આ ઉંમરે તેનું ભગવાનનું ભજન કર, આ ડુડુ કરણે તને નહીં તારે. શાસ્ત્રો માત્ર આટલું શીખવા માટે નથી કે ગોખવા માટે નથી, શાસ્ત્રો આત્માને નિર્મળ કરવા માટે છે. મતાર્થી આ શાસ્ત્રોનો ઉપયોગ આત્માને નિર્મળ કરવા માટે કરતો નથી.
દેવાદી ગતિ ભંગમાં જે સમજે શ્રુત જ્ઞાન, આટલી જ કડી તમામ શાસ્ત્રો માટેની આપણો અભિગમ બિલકુલ સ્પષ્ટ કરે છે. બિનજરૂરી ચર્ચામાં રોકાશો નહીં. લોકો પૂછે છે કે શાસ્ત્રોમાં લખેલ મેરુ પર્વત સાવ સોનાનો છે, તે ક્યાં આવ્યો? મેરુ પર્વત ખરેખર છે? સ્વયંભૂ રમણ સમુદ્ર છે કે નહીં? અરે, તું પોતે કોણ છે તે નક્કી કરી લેને, નહીં તો શાસ્ત્રો વાંચવાનો પરિશ્રમ નિષ્ફળ જશે. અને બીજી મુશ્કેલી એ છે કે માને નિજ મત વેશનો આગ્રહ, મુક્તિ નિદાન. પોતાનો મતનો અને વેશનો જ આગ્રહ રાખે છે. મુક્તિ માટે કયો વેશ હોય તે નક્કી કરી તેનો જ આગ્રહ રાખે છે. ખરેખર તો સિદ્ધ શિલા પર જઈ તપાસ કરવી જોઈએ કે ત્યાં બહાર કંઈ લખી રાખ્યું છે કે કાળા કપડા, પીળા કપડા વાળા માટે જ અથવા કપડા વગર માટે અહીં એડમિશન છે. કયા કપડા વાળો ત્યાં પહોંચી શક્યા તેની તપાસ કરવી જોઈએ. અરે, વિતરાગ થયા વગર મોક્ષ નથી મળતો. મોક્ષ માટે મોહ જવો જોઈએ, રાગ દ્વેષ કસાયો જવા જોઈએ. શું તમને એમ લાગે છે કે રાગ દ્વેષ મોહ ઠાસી ઢાસીને ભરેલા હોય અને છતાં ધોળા કપડાથી જ મોક્ષ મળે? મુક્તિ છે મીણતા ચિથરા, કોઈ કહે મુક્તિ છે જીમતા દૈથરા, કોઈ એમ કહે છે કપડાનું પડીલેણ કરવાથી, માત્ર ક્રિયા કરવાથી મોક્ષ મળે છે, અને કોઈ એમ કહે છે કે દૈથરા જમતા જમતા, આત્માની વાત કરતા કરતા મોક્ષ મળે છે. શાસ્ત્રો એટલા માટે નથી. મતાર્થીનું માનવું છે કે પોતાના મતનો વેશનો આગ્રહ મોક્ષનું કારણ છે, તો એમ નથી કહેતા, એમ નથી કહેતો કે કશાય નહીં હોય, રાગ દ્વેષ અને મોહ નહીં હોય, ક્રોધ નહીં હોય તો જ મોક્ષ મળશે. પરંતુ એમ કહે છે કે પીળું પહેર્યું હશે અને ધોળું નહીં પહેર્યું હોય તો મોક્ષ નહીં મળે. આને કહેવાય છે મતાર્થી. તો આવો મતાર્થી પરમ તત્વને પ્રાપ્ત કરી શકતો નથી.
છેલ્લો પેરેગ્રાફ વાંચી લો. બરાબર,
ની ગાથા સમાપ્ત થઈ. એક એક વાત સમજવા પૂરો પ્રયત્ન કરજો, કદાચ ન સમજાય એમ બની શકે. આટલી સ્પષ્ટ વાત હોવા છતાં ગોટાળો થાય, વિપરીત વાત અને ચર્ચા કરી શકાય. કૃપા કરી ભલા થજો, સરળ થજો, ગાંઠો કાઢી નાખજો, જેમ છે તેમ સમજો. શાસ્ત્રો તો અમૃત છે. આ શાસ્ત્રો મિથ્યા જ્ઞાનરૂપ તત્વનું ઝેર ઉતારવા પરમ મંત્રરૂપ છે. શાસ્ત્રો તો પરમ ઉપકારી છે. આનો ઉપયોગ લડવા માટે ન કરતા, પદાગ્રહ માટે, મોત માન્યતા માટે અને સંપ્રદાયોના આગ્રહ માટે ન કરતા, અને પોતાનો આગ્રહ પોષવા માટે પણ ન કરતા. ફરીથી કહું છું કે ધરતી પર એ સંપ્રદાયો ઊભા થયા છે કે શાસ્ત્રોને કારણે થયા છે. શાસ્ત્રોને આગળ કરી સંપ્રદાયના આગ્રહ ઊભા કરનાર મતાર્થી છે. આત્માથી તો આત્માને પ્રાપ્ત કરી પોતાનું કામ કરી લે છે. પહેલાંના વખતમાં વલોણું થતું હતું, માખણ કાઢી આરવીને એક બાજુ મૂકી દે અને પછી શેરીમાં કહેવા જાય કે છાશ લેવા આવજો. કોઈ એમ નથી કહેતા કે માખણ લેવા આવજો. માખણ તો આત્મા છે અને તે સંતોએ પ્રાપ્ત કરી લીધો અને શબ્દરૂપી છાશ પાકી રહી છે. જગત તેમાં ભરમાય છે. શબ્દોમાં અટવાયા વગર શાસ્ત્રનો ઉપયોગ કરજો.
આ અહીંયા પ્રકરણ પ્રવચન પૂરું થયું. 27 ગાથા સંબંધની અંદર મતાર્થીની સતશાસ્ત્રની અંદર પણ અટવાઈ જવાની જે વાત છે કે શાસ્ત્રની અંદર આ ગતિભંગની જે વાત કરી છે કે જો શુભ કર્મ કરશો તો કેવી કેવી પ્રકારના સુખો પ્રાપ્ત થાય છે, દેવગતિના વર્ણન છે, એમાં સુખોનું વર્ણન છે, એના પદાર્થોનું, એની સામગ્રીનું, એની રચનાનું, એ બધું સુંદર વર્ણન આવે છે. એવી રીતે નરક ગતિના વર્ણનની અંદર કેવી કેવી પ્રકારના દુઃખદ પ્રસંગો આવે છે, કેટલું દુઃખ, કેટલો ત્રાસ, કેટલો પરિચય, અને આ જીવના પ્રકારો એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીમાં કેવા કેવા છે, એમાં એને કઈ શક્તિ છે અને કઈ શક્તિ ઉણપ છે, એકેન્દ્રિયમાં શું છે, બે ઇન્દ્રિયમાં શું છે, તે ઇન્દ્રિયમાં શું છે, તો એમાં પર્યાપ્તિ નથી, એમાં ઇન્દ્રિયો નથી, તો કેટલું એનું વંચિતપણું છે. એ સંસારના પરિભ્રમણમાં હોવા છતાં કેટલીક વાત તો એવી છે કે જેમ આંખ ન હોય તો એના માટે આ જગતની સૃષ્ટિ શું છે, એમ બધું વર્ણન શાસ્ત્રની અંદર એક એક વસ્તુ બતાવી છે. શું કે કર્મથી કયા કયા પ્રકારના પરિણામો ભોગવવા પડે, તો આ બધી જ વસ્તુ કરી છે. મૂળ હેતુ એ કર્મના ફળનું સ્વરૂપ બતાવવાનો મૂળ હેતુ શું છે, એ સ્વરૂપ ભોગવવા માટેનો નથી, પણ એ કર્મથી છુટકારો કેમ થાય. કર્મના ભોગવટો બતાવ્યો છે, શુભ કર્મનો ભોગવટો તો દેવગતિમાં કેટલો છે અને નરક ગતિમાં અશુભ કર્મને ભોગવટો કેટલો છે, કે તિર્યંજ ગતિમાં પરવસ્તા કેટલી છે, પરાધીનપણું કેટલું છે, એ બધું બતાવ્યું છે. તો આ શાસ્ત્રની અંદર જ્ઞાનીઓએ એક એક વસ્તુ એટલા માટે કે આ બધાથી તું પાછો ફર, આ ન કર, અટકી જા, પાપોથી વિરમણ થા, પાપોથી પાછો ફર, એ બતાવવા માટે કહ્યું છે. કર્મથી છુટકારો મેળવવા માટે કહ્યું છે કે જ્યાં સુધી કર્મ સહિતની અવસ્થા જીવની હશે ત્યાં સુધી જીવને આવા આવા પ્રકારના સંયોગો પ્રાપ્ત થાય. આ શાસ્ત્રોનું વર્ણન એ સંયોગનું વર્ણન છે. જીવ અસંગ છે, જીવ સંયોગોથી રહિત છે. તમામ સંયોગો મટે ત્યારે મોક્ષ સુખ છે. મોક્ષ સુખમાં કોઈ સંયોગ નથી, એટલે મોક્ષનો વર્ણન ક્યાંય નહીં આવે. કેવળ શુદ્ધ આત્માનું સ્વરૂપ આવશે, કે જ્યાં કેવળ આત્માનો સ્વરૂપ, કેવળ પોતે પોતાના સ્વભાવ સુખનો ભોગતા છે, એમાં બાકીની કોઈ સામગ્રી એ નહીં આવે કે આ હશે ને આ નહીં હોય. કારણ કે સંયોગ એ મોક્ષમાં નથી. દેહાદિક સંયોગનો આત્યંતિક વિયોગ સિદ્ધ મોક્ષ શાશ્વત પદે નિજ સ્વરૂપ અનંત ભોગ. તો અહીંયા એટલી સરસ વાત સૂક્ષ્મતાથી મૂકી છે કે આ શાસ્ત્રમાં બધું આપ્યું છે, એ તો શુભ અને અશુભ કર્મ કરો તો એની શું સ્થિતિ છે, અને વિશ્વના દરેક આ રચનામાં, લોકના રચનામાં કયા કયા ભાગોમાં કેવી કેવી અવસ્થા છે સુખ દુઃખની, એ સંયોગોનું વર્ણન છે. સંયોગોનું વર્ણન કર્મના કારણે સંયોગો છે. તો તારવવાનું શું, માખણ શું કાઢવાનું, કે કર્મથી કેમ છુટકારો થાય, કર્મથી કેમ મુક્તિ મળે, કર્મ રહિત કેમ થવાય, શુભ કે અશુભ એ કઈ ચિંતા નહીં કરવાની, શુભથી પણ નિવૃત્ત થવું, અશુભથી પણ નિવૃત્ત થવું, એ વાત મૂકી છે. આત્મા એ સર્વશાસ્ત્રોનો સાર છે. એમાં કહ્યું છે કે આ આત્મા એવો છે કે જેને આ કોઈ પણ પ્રકારનું ઉપાધિનું સુખ નથી, સાંસારિક સુખ નથી કે સાંસારિક દુઃખ પણ નથી, સ્વભાવના સુખમાં નિમગ્ન એવું આત્માનું સ્વરૂપ છે, એ વાત મૂકી છે. એટલે કહ્યું કે આ શાસ્ત્રો તો આત્માને નિર્મળ કરવા માટે છે. નિર્મળ સેનાથી કરવા છે, કર્મના રંગથી, કર્મના સંગથી, એનાથી નિર્મળ કરવો છે જીવને. જીવની અંદર શું ચોટેલું છે, શું આવેલું છે, બહારનું તત્વ કયું છે, કર્મ. તો શાસ્ત્ર સર્વ કહ્યા વિશેષે જીવ કરવા નિર્મળો, તો જીવની અંદર કયો મેલ છે નિર્મળ કરવો છે, તો કર્મનો મેલ છે. એક કર્મનો મેલ ટળે એટલે કર્મથી કેમ છૂટવું, કર્મથી કેમ રહિત થવું, શુભ કે અશુભ માંથી પણ નીકળી જવું, શુભ પણ નહીં અને અશુભ તો નહીં જ, એ કહ્યું છે. હવે એની અંદર આ કઈ ચર્ચામાં પડી ગયો કે દિગંબર પણ સાચું કે શ્વેતાંબર પણ સાચું, હરિભદ્ર સાચા કે કુંદકુંદાચાર્ય સાચા, એ કહે છે કે ભાઈ તું મૂકને લપ, રામકૃષ્ણ પરમહંસની કથા કીધી કે કેરી છે પડી છે તો ખાઈ લે, થોડોક ટાઈમ છે ત્યાં સુધીમાં માલિક આવશે તો નીકળી જવાનું છે, તો થોડો સમય માટે આવ્યો છે તો એને શું કરવું જોઈએ, જેટલી કેરી છે એટલી ખવાય એટલી ખાઈ લે. તો પેલા એ ચર્ચા શરૂ કરી કે કેરી બીજ કયો, ગોટલો કયો, કઈ જાતિનો, દેવગઢનો, રત્નાગીરીનો, પાયરીનો, તું આ ચર્ચા કરીશ તારો ટાઈમ પૂરો થઈ જશે આમને આમ અને હાઈલો જઈશ. તો કે છે આ ભાઈ મૂકી દે, જી નહી પાયા તી નહી છિપાયા, ન કહે કહું કે કાન મેં, માર્ગ તો સાચો ઈ છે આત્મારથી. તો એને એક વાર વાત મળી ગઈ, આત્મા મળી ગયો, પછી કઈ ચિંતા કરતો નથી, સમ્યક દર્શન થયું. પછી વિચાર કરે કે કર્મની કેટલી પ્રકૃતિ છે, કયા નરકની અંદર કેટલી યાતના છે, ગરમીની ડિગ્રી 7મી નરકમાં કેટલી છે અને 6મીમાં કેટલી છે. સંકેત જેને થયું છે નરકની ચિંતા કરે, સમ્યક દર્શન તેને થયું છે એમ કે એક ઇન્દ્રિયમાં કેમ હોય, એ કેમ ખાતો હશે, એ કેમ નિર્જરા કરે, મુખને લગ તારે એક ઇન્દ્રિયમાં જવું છે. તું મુક્તિના બારણે આવીને ઉભો છો, ઘડીના પલકારામાં તારી મુક્તિ છે, તું સિદ્ધશિલા પાસે આવીને ઉભો છો, સિદ્ધશિલાના દ્વારના આંગણે આવીને ઉભો છે. જેમ કહ્યું કે સરવાર સિદ્ધ વિમાનથી 12 જોજન દૂર સિદ્ધશિલા છે. હવે વિચાર કરે કે 6ઠી નરકમાં શું હશે ને, 7મી નરકમાં શું હશે ને, એક ઇન્દ્રિયમાં શું હતો ને, પાણીના જીવોની સ્થિતિ શું ને, વનસ્પતિના જીવોની સ્થિતિ શું ને, એને કોને કામ છે? ભલે શાસ્ત્રમાં લખ્યું, આ એકય શાસ્ત્ર એને કામનું છે. જેને આત્મા સમજાઈ ગયો, જેને આત્મા પકડાઈ ગયો, જેને આત્મા દર્શન થયું, જેને આત્માની અનુભૂતિ થઈ, એને એકય શાસ્ત્ર કામનું છે. કે સમયસરની ગાથામાં શું કીધું છે અને યોગ દ્રષ્ટિ સમુચયમાં શું કીધું છે, એને શું કામ છે, એને શું કીધું છે. હવે એ તો ઉભો છે મુક્તિના દ્વારે, હવે તો એને માત્ર શેષ કર્મો છે એ ખપાવી અને અંદર ચાલ્યા જવાનું છે, પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરવું છે. એટલે કે છે કે આ ચર્ચા જ કર્યા કરે છે, પોતાના મત વેશનો આગ્રહ કરે છે. ભાઈ સિદ્ધશિલા આગળ પાટિયું નથી માર્યું કે જોયા આવજા જઈને કે એડમિશન કોને મળે છે, કાળા કપડાવાળાને મળે છે, ધોળાવાળાને મળે છે, પીળાવાળાને મળે છે કે દિગંબરને મળે છે, એવું ત્યાં કોઈ પાટિયું નથી. એ કહે છે કે જે કર્મ રહિત થયા હોય એવા જગતના હે જીવો આવો પધારો, તમારું અહીંયા સ્વાગત છે. અહીંયા હવે તમે ચિરકાળ સુધી રહી શકો છો, ત્યાં કોઈ ટર્મ નથી. જો બાકીની દરેક ગતિમાં ગયા તો શું છે, કાળની મર્યાદા છે. ભલે દેવગતિમાં ગયા તો ઓલો કે ભાઈ 32 સાગરો પણ હોય પછી વયો જાજો, પછી આ કામ ખાલી કરવું પડશે. નરકમાં પણ આટલું આયુષ્ય આટલું નક્કી છે, મનુષ્યમાં પણ નક્કી છે, એક આયુષ્યનું નક્કી નથી સિદ્ધશિલામાં. ત્યાં ગયા પછી ત્યાં કહેતા નથી કે તારે અહીંયા આટલો જ સમય રહેવાનો છે. કૃપાળુ દેવે કીધું સાદી અનંત અનંત સમાધિ સુખમાં, બસ ત્યાં પછી કોઈ ભાડા ચીઠીનો કરાર નથી. કેટલાક સમય સુધી તારે રહેવું? તો કે છે ભાઈ આ કપડાની માતની માનની આ બધી લપ છોડ, વિતરાગ થયા વિના મોક્ષ મળતો નથી, આ એક વાત નક્કી છે. જેવું પોતાનો શુદ્ધ ભાવની પરિણતિ આવે તે જ સમયે પોતે સિદ્ધનું સુખ અનુભવી શકે છે, પણ અહીંયા મનુષ્ય જન્મની અંદર એ સ્થિતિ કાયમ રહેતી નથી, સંગ અને સંયોગના કારણે અને કર્મનું બળ છે. પણ ત્યાં એ સ્થિતિનું પછી કોઈ અભ્યાબાદ સુખ છે, એટલે એને કોઈ જગતનું કોઈ પરિબળ બાધારૂપ થતું નથી, એ અભ્યાબાદ સુખ છે. અહીંયા આવું સિદ્ધનું સુખ પ્રાપ્ત થાય પણ બાધા, સંકિતિને પણ કેવળ જ્ઞાનનો અંશે અનુભવ થાય અને આત્માની એ જ પ્રતીતિ થાય જેવી પ્રતીતિ કેવડીને થાય, પણ મર્યાદિત. એટલે અહીંયા કહે છે સમજવાનું એટલું જ છે. અને પછી યશો વિજયજી મહારાજની સરસ મજાની એક પંક્તિ મૂકી છે, કોઈ કહે મુક્તિ છે વીણતા ચિત્રા, કોઈ કહે મુક્તિ છે જીમતા દહીંતરા. એટલી કાવ્ય એટલું સરસ છે, પણ એની અંદર આવું સૂત્ર મૂક્યું છે ચિત્રા વીણતા, આ કટાક્ષ છે કે આખો દી પડી લેહણ કરતા હોય, 5 વાર દિવસમાં પડી લેણ કરે, પાત્રાનું કરે, ઉપરના પૈનું કરે, સંથારાનું કરે, એમાંને માટે એક ટાઈમ પૂરો થયો બીજો કાળ આવ્યો, બીજો કાળ પૂરો થયો ત્રીજો કાળ, એના ચેલા ચેલીઓને તો પડી લેણ કરવા સિવાય સામાન્ય કાંઈ બીજું રહે નહીં. અને કોઈ કહે મુક્તિ છે જીમતા દહી થરા, ખાઈ પીને જલસા કર આજ મુક્તિ છે, જ્ઞાનની વાતો કર આત્માની વાતો કર બેઠા બેઠા એમાં જ મુક્તિ છે. એ કહે છે કે ભાઈ આ એકય મોક્ષ ક્યાંયથી નહીં મળે, જો કસાય નહીં હોય, રાગ દ્વેષ અને મોહ નહીં હોય, ક્રોધ નહીં હોય તો જ મોક્ષ મળશે. પીળું ધોળું પહેર્યું છે કે નથી પહેર્યું એનાથી મોક્ષનો નિર્ણય થવાનો નથી. આ વાતને બરાબર બેસાડે ફરી મુનિશ્રી અહીંયા આપણને જરા ફરી બોધ આપે છે કે 27મી ગાથા સમાપ્ત થઈ, એક એક વાત સમજવા પૂરો પ્રયત્ન કરજો. શાસ્ત્રનો નિષેધ નથી, શાસ્ત્રમાં જે કહ્યું છે એ ખોટું નથી. જે જે આચાર્યોએ, જ્ઞાની પુરુષોએ શાસ્ત્રની રચના કરી છે એ જીવને અટવાવવા માટે નથી. એટલે તમે આ બધી ચર્ચા માની અને પાછું એમ સમજતા નહીં કે શાસ્ત્રોનો આપણે કોઈ દી સ્વીકાર જ કરવો નહીં, શાસ્ત્ર વાંચવા જ નહીં, આવું મગજમાં ક્યાંય ભૂસું ભરાશે નહીં. સ્પષ્ટ વાત કરી છે, વિપરીત વાતો થાય, ચર્ચા કરી શકાય, પણ તમે ગાંઠો કાઢી નાખજો. જેમ છે તેમ સમજો તો શાસ્ત્રો તો અમૃત છે. શાસ્ત્રો તો આ ઝેર જે લાગ્યું છે સંસારનો એ ઉતારવા માટેનો મંત્ર છે. શાસ્ત્રો પરમ ઉપયોગી છે. ધર્મમાં ધરતી ઉપર જે સંપ્રદાય ઊભા થયા છે એ શાસ્ત્રોને કારણે થયા છે. જુઓ આ શાસ્ત્રોની વિશેની ગેરસમજણ, શાસ્ત્રોના આધાર ઉપર સંપ્રદાયો ઊભા થઈ ગયા અને અમે બસ આ સમયસરને જ વાંચીએ છીએ એટલે એક સમુદાય નવો, અમે આને વાંચીએ છીએ બીજો સમુદાય નવો, અમે આને વાંચીએ છીએ ત્રીજો સમુદાય નવો, અમે પૂરા આગમ છે એનો આગમનો સમુદાય જુદો, 32 વાળાનો જુદો, 5 વાળાનો જુદો. આ બધા જે છે એ કહે છે કે શાસ્ત્રોને કારણે થયા છે. શાસ્ત્રોને આગળ ધરી અને સંપ્રદાયના આગ્રહો ઊભા કરનાર આ બધા મતાર્થી છે. આ કોઈ શાસ્ત્રો સંપ્રદાય ઊભા કરવા માટે નથી. તો એ કહે છે કે ભાઈ છાશ હાથમાં આવી ગઈ છે. પેલા કહેતા કે આવજો છાશ લેવા આવજો, એ હવ કહે કે ચોપડીની અમે પ્રભાવના કરશું, આ શાસ્ત્ર લઈ જાજો, આ કરશો, છાશ સૌ લેવા જાઓ. પણ સંતોએ તો માખણ લીધું છે અને જગતના જીવો છાશમાં ભરમાયા છે. એટલે કે જે શબ્દોમાં અટવાયા વગર, શબ્દો છે એ છાશ છે અને અંદરની સમજ છે એ તત્વ છે, એ માખણરૂપ છે. આટલો ઉપયોગ કરજો. આ ગાથા મતાર્થી માટેનું આપણને 27મી ગાથામાં ત્રીજી દ્રષ્ટિ અહીંયા મુનિશ્રી આપણને ક્લિયર કરી કે સતશાસ્ત્રોની બાબતમાં મતાર્થી શ્રુત જ્ઞાન કેને સમજે છે. સાચું શ્રુત જ્ઞાન સ્વરૂપનું અનુસંધાન, કર્મથી મુક્ત થવું, કેમ છૂટાય એ સાચું. આ શ્રુત જ્ઞાનની બદલે એ શ્રુત જ્ઞાન એનું મતનું, એનું વાદ વિવાદનું, એનું ચર્ચાનું આ કારણ બને છે. તો આ મતાર્થીના લક્ષણ છે વિશેષ આપણે અવસર.
સુખ નામ અનંત